હોલ નેશન્સ ગોસ્પેલ પબ્લિશર્સ દ્વારા બે રસ્તો પસંદ કરી રહ્યા છીએ. જ્યારે આપણે એવા સ્થળની સફર શરૂ કરીએ છીએ જ્યાં આપણે પહેલા ક્યારેય નહોતા ગયા, ત્યારે આપણે પૂછીએ છીએ કે આપણે કયો રસ્તો લેવો જોઈએ. અમે અમારી આંખો ખુલ્લી રાખીને મુસાફરી કરીએ છીએ અને જો અમને ખબર પડે કે અમે ખોટા રસ્તા પર છીએ તો અમે પાછળ વળીએ છીએ અને સાચો રસ્તો શોધીએ છીએ. દરરોજ તમે અને હું આ દુનિયામાંથી અનંતકાળ તરફ મુસાફરી કરી રહ્યા છીએ, એક એવા ભાગ્ય તરફ જે ક્યારેય સમાપ્ત થશે નહીં અને જ્યારે આપણે ત્યાં પહોંચીએ ત્યારે તેને બદલી શકાતો નથી. શું તમે જાણો છો કે તમે ક્યાં જઈ રહ્યા છો? અમારી માર્ગદર્શિકા પુસ્તક ઈશ્વરે તેમના પ્રેમ અને દયામાં આપણને એક માર્ગદર્શિકા બાઇબલ આપ્યું છે જે આપણને સ્વર્ગનો માર્ગ સ્પષ્ટ રીતે બતાવે છે. આ પેમ્ફલેટમાંના અવતરણો આ પુસ્તકમાંથી લેવામાં આવ્યા છે. તમારો શબ્દ મને માર્ગદર્શન આપવા માટે એક દીવો છે અને મારા માર્ગ માટે પ્રકાશ છે. ગીતશાસ્ત્ર 119 શ્લોક 105. પહોળો રસ્તો. આ રસ્તા પર ઘણા લોકો છે. નર્કનો દરવાજો પહોળો છે અને તેની તરફ લઈ જતો રસ્તો સરળ છે અને ઘણા લોકો તે મુસાફરી કરે છે. મેથ્યુ 7:13. તેમાંથી મોટાભાગનાની આંખો બંધ છે. તેઓ જાણતા નથી અથવા તેઓ કાળજી લેતા નથી કે તેઓ વિનાશના માર્ગ પર છે. તમને જે સાચો માર્ગ લાગે છે તે મૃત્યુ તરફ દોરી શકે છે. નીતિવચનો 14:12. તેમના મનને આ દુનિયાના દુષ્ટ દેવ શેતાન દ્વારા અંધારામાં રાખવામાં આવ્યા છે. 2 કોરિન્થી 4:4. લોર્ડ, આ રસ્તા પરના લોકો પાપના બોજાથી દબાયેલા છે. દરેક વ્યક્તિએ પાપ કર્યું છે અને ભગવાનની બચાવ હાજરીથી દૂર છે. રોમનો 3:23. આપણે ઈશ્વરથી એક પણ પાપ છુપાવી શકતા નથી. માણસ બાહ્ય દેખાવ જુએ છે પરંતુ ભગવાન હૃદય તરફ જુએ છે. 1 સેમ્યુઅલ 16:7. ભાર તેમની પીઠ પર સાંકળો છે. તમે અને હું અમારા પોતાના પ્રયત્નોથી એક પણ પાપમાંથી મુક્ત થઈ શકતા નથી. સમય જતા ભાર વધુ ભારે થાય છે અને પાપ તેનું વેતન ચૂકવે છે. રોમનો 6:23. વીજળી, ચિત્રમાંની વીજળી ઈશ્વરના ચુકાદાને રજૂ કરે છે. દરેક વ્યક્તિએ એકવાર મૃત્યુ પામવું જોઈએ અને તે પછી ભગવાન દ્વારા ન્યાય કરવામાં આવશે. હિબ્રુ 9:27. પછી મેં એક મોટું સફેદ સિંહાસન જોયું અને તેના પર બેઠેલાને જોયા અને મેં મૃતકોને નાના અને મોટા એક સરખા સિંહાસનની આગળ ઉભા જોયા. પુસ્તકો ખોલવામાં આવ્યા અને પછી બીજું પુસ્તક ખોલવામાં આવ્યું, જીવંત પુસ્તક. પુસ્તકોમાં નોંધ્યા મુજબ મૃતકોનો ન્યાય તેઓએ જે કર્યું તે પ્રમાણે કરવામાં આવ્યો. જેણે પોતાનું નામ જીવતાના પુસ્તકમાં લખ્યું ન હતું તેને અગ્નિના સરોવરમાં ફેંકી દેવામાં આવ્યો. પ્રકટીકરણ 20:11-15. અગ્નિ ભગવાન શુદ્ધ અને ન્યાયી હોવાથી પાપ માટે સજા હોવી જોઈએ. ભગવાનનો શબ્દ આપણને કહે છે કે નરક છે. જેઓ ભગવાનનું પાલન કરતા નથી તેમના માટે શાશ્વત સજાનું સ્થાન છે. બાઇબલ કહે છે તેઓ નરકમાં જવાના છે કારણ કે તેમના ભગવાન તેમની શારીરિક ઈચ્છાઓ છે અને તેઓ ફક્ત આ જગતની વસ્તુઓ વિશે જ વિચારે છે. ફિલિપી 3:19. પરંતુ ભગવાન પ્રેમના ભગવાન પણ છે. તે ઈચ્છતા નથી કે કોઈનો નાશ થાય પરંતુ તે ઈચ્છે છે કે બધા તેમના પાપોથી દૂર રહે. 2 પીટર 3:9. તેમની મહાન દયા અને પ્રેમમાં તેમણે જેઓ ખરેખર ઈચ્છે છે તેમના માટે છટકી જવાનો માર્ગ બનાવ્યો છે. શું તમે જીવનનો માર્ગ શોધવા માંગો છો? જીવનનો માર્ગ તારણહાર. આપણે આપણી જાતને આપણા પાપોમાંથી મુક્ત કરી શક્યા ન હોવાથી ન તો આપણા પાપોની ન્યાયી સજામાંથી ઈશ્વરે તારણહાર પ્રદાન કર્યું છે. કેમ કે ઈશ્વરે જગતને એટલો પ્રેમ કર્યો કે તેણે પોતાનો એકનો એક પુત્ર આપ્યો જેથી દરેક વ્યક્તિ જે તેનામાં વિશ્વાસ કરે છે તે મૃત્યુ પામે નહીં પણ અનંત જીવન પામે. જ્હોન 3:16. ભગવાન સ્વર્ગીય પિતા તેમના એકમાત્ર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વર્ગમાંથી આ વિશ્વમાં મોકલ્યા. તે માણસ તરીકે પણ ક્યારેય પાપ કર્યું નહીં. તે સારું કામ કરતો ગયો. માંદાઓને સાજા કરવા, રક્તપિત્તિઓને સાજા કરવા, રાક્ષસોને ભગાડવા, જેઓ તેમના પાપો માટે દિલગીર છે તેમને માફ કરવા અને લોકોને ભગવાન વિશે શીખવવા. પરંતુ માણસ બનવાનો તેમનો મહાન હેતુ આપણા બધા માટે બલિદાન તરીકે મૃત્યુ પામવાનો હતો. આપણા પાપોની સજા ચૂકવવા માટે તેમનું દૈવી પાપ રહિત જીવન અને તેમનું અમૂલ્ય રક્ત આપવા માટે તેણે દુષ્ટ માણસોને તેને લઈ જવા દીધા. જ્યાં સુધી તેની પીઠ લોહિયા ઘાથી ઢંકાઈ ન જાય ત્યાં સુધી તેને ચાબુક મારવા દીધો. તેના માથા પર કાંટાનો તાજ મૂક્યો અને અંતે તેને તેના હાથ અને પગથી ક્રોસ પર ખીલી નાખ્યો જ્યાં તે પીડા અને વેદનામાં લટકતો હતો. ખ્રિસ્ત પોતે આપણા પાપોને તેના શરીરમાં વહન કરીને વધસ્તંભ પર લઈ ગયા. 1 પીટર 2:24. તે તમારા માટે અને મારા માટે મરી ગયો. તેમનું પુનરુત્થાન કબરમાં 3 દિવસ પછી ઈસુ ખ્રિસ્ત મૃત્યુમાંથી સજીવન થયો, તે ચાલ્યો અને તેના શિષ્યો સાથે વાત કરી અને 40 દિવસ પછી તે સ્વર્ગમાં ગયો જ્યાં તે ભગવાનની જમણી બાજુએ બેઠો હતો. રોમન 8:34 એક જીવંત તારણહાર સ્વર્ગમાં અને પૃથ્વી પરની તમામ સત્તા સાથે. મેથ્યુ 28:18 અને તેથી તે હવે અને હંમેશા તેમના દ્વારા ભગવાન પાસે આવતા લોકોને બચાવવા માટે સક્ષમ છે, કારણ કે તે તેમના માટે ભગવાનને વિનંતી કરવા માટે હંમેશ માટે જીવે છે. હેબ્રી 7:25 સ્વર્ગ એ એવી જગ્યા છે જ્યાં ભગવાન તેમના તમામ મહિમામાં રહે છે. પ્રભુ ઈસુએ કહ્યું, હું તમારા માટે જગ્યા તૈયાર કરવા જઈ રહ્યો છું અને હું જઈશ અને તમારા માટે જગ્યા તૈયાર કરીશ, પછી હું પાછો આવીશ અને તમને મારી પાસે લઈ જઈશ, જેથી હું જ્યાં છું ત્યાં તમે હશો. જ્હોન 14:3 તે એક અદભુત સ્થળ છે જ્યાં તે તેઓની આંખોમાંથી બધા આંસુ લૂછી નાખશે. હવે કોઈ મૃત્યુ નહીં હોય, વધુ દુઃખ કે રડવું કે પીડા નહીં હોય. જૂની વસ્તુઓ અદૃશ્ય થઈ ગઈ છે, ત્યાં વધુ રાત રહેશે નહીં, કારણ કે ભગવાન તેઓનો પ્રકાશ હશે. પ્રકટીકરણ 21:4 અને 22:5 તે એક પવિત્ર સ્થળ છે. શહેરમાં અશુદ્ધ કની પણ પ્રવેશશે નહીં કે જે કોઈ શરમજનક કામ કરે છે અથવા જૂઠું બોલે છે. જેઓના નામ હલવાનના જીવંત પુસ્તકમાં લખેલા છે તેઓ જ શહેરમાં પ્રવેશ કરશે. પ્રકટીકરણ 21:27 સ્વર્ગમાં જવાનો એક જ રસ્તો છે. માર્ગ, સત્ય અને જીવન હું છું, મારા સિવાય પિતા પાસે કોઈ જતું નથી. જ્હોન 14:6 મોક્ષ ફક્ત તેમના દ્વારા જ મળવાનો છે. આખી દુનિયામાં ભગવાને આપેલું બીજું કોઈ નથી જે આપણને બચાવી શકે. પ્રેરિતોના કૃત્યો 4:12 સ્વર્ગનો માર્ગ કેવી રીતે શરૂ કરવો. તમારા પાપોથી દૂર રહો અને સુવાર્તા પર વિશ્વાસ કરો. માર્ક 1:15 ભગવાન ઈસુ ખ્રિસ્ત પાસે આવો. પ્રાર્થનામાં, જેમ તમે તમારા પાપના ભાર સાથે છો અને તેને તમને માફ કરવા માટે પૂછો, તે કહે છે, મારી પાસે આવનારને હું ક્યારેય દૂર કરીશ નહીં. જ્હોન 6:37 તમે બધા જેઓ ભારે ભાર વહન કરીને થાકેલા છો, મારી પાસે આવો અને હું તમને આરામ આપીશ. મેથ્યુ 11:28 તમારા પાપમાંથી મુક્તિ માટે એકલા ખ્રિસ્તમાં વિશ્વાસ કરો. ઈસુનું લોહી, તેમના પુત્ર, આપણને દરેક પાપથી શુદ્ધ કરે છે. 1 જ્હોન 1:7 તે તમને નવું જીવન, શાશ્વત જીવન આપશે. ખ્રિસ્તે કહ્યું, જે કોઈ મારા શબ્દો સાંભળે છે અને જેણે મને મોકલ્યો છે તેનામાં વિશ્વાસ કરે છે તેને શાશ્વત જીવન છે. તેનો ન્યાય કરવામાં આવશે નહીં, પરંતુ તે મૃત્યુમાંથી જીવનમાં પસાર થઈ ચૂક્યો છે. જ્હોન 5:24 જ્યારે કોઈ વ્યક્તિ ખ્રિસ્ત સાથે જોડાય છે ત્યારે તે એક નવું અસ્તિત્વ છે. જૂનું ગયું, નવું આવ્યું. 2 કોરિન્થી 5:17 તમારા હૃદયમાં શાંતિ રહેશે. હવે જ્યારે આપણે વિશ્વાસ દ્વારા ભગવાન સાથે ન્યાયી થયા છીએ ત્યારે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને ભગવાન સાથે શાંતિ છે. રોમનો 5:1 સાક્ષી આ છે, ઈશ્વરે આપણને શાશ્વત જીવન આપ્યું છે અને આ જીવનનો સ્ત્રોત તેમના પુત્રમાં છે. જેની પાસે પુત્ર છે તેની પાસે આ જીવન છે, જેની પાસે ઈશ્વરનો પુત્ર નથી તેની પાસે જીવન નથી. હું તમને આ લખી રહ્યો છું જેથી તમે જાણો કે તમારી પાસે શાશ્વત જીવન છે, તમે જેઓ ભગવાનના પુત્રમાં વિશ્વાસ કરો છો. 1 જ્હોન 5:11-13 નવું જીવન કેવી રીતે જીવવું. દરરોજ બાઇબલ વાંચો. આપણા માર્ગ માટે પ્રકાશ હોવા ઉપરાંત તે આત્મા માટે ખોરાક છે. નવા જન્મેલા બાળકો જેવા બનો. શુદ્ધ આધ્યાત્મિક દૂધ માટે હંમેશા તરસ્યા રહો જેથી તે પીવાથી તમે મોટા થઈ શકો. 1 પીટર 2:2 જેમ તમે વાંચો છો તેમ ભગવાનને તેમના પવિત્ર આત્મા દ્વારા માર્ગદર્શન આપવા અને શીખવવા માટે કહો. દરરોજ પ્રાર્થનામાં ભગવાનની નજીક આવો. ઈસુના નામે પ્રાર્થના કરો. કોઈ પણ બાબતની ચિંતા કરશો નહીં, પરંતુ તમારી બધી પ્રાર્થનામાં ભગવાનને તમને જે જોઈએ છે તે માટે પૂછો. હંમેશા આભારી હૃદયથી તેને પૂછો. અને ઈશ્વરની શાંતિ, જે માનવ સમજની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુ સાથેના જોડાણમાં તમારા હૃદય અને મનને સુરક્ષિત રાખશે. ફિલિપી 4:6-7 ખ્રિસ્ત વિશે અન્ય લોકો સાથે વાત કરો. તમારા પરિવાર પાસે પાછા જાઓ અને તેમને જણાવો કે પ્રભુએ તમારા માટે કેટલું કર્યું છે અને તે તમારા પર કેટલો દયાળુ છે. માર્ક 5:19 લાલચમાં ભગવાનને બોલાવો. જેઓ લલચાયા છે તેઓને તે મદદ કરી શકે છે, કારણ કે તે પોતે લલચાયા હતા અને પીડાય હતા. હેબ્રી 2:18 જો તમે ફરીથી પાપ કરો છો તો તે ભગવાન સમક્ષ ઝડપથી કબૂલ કરો, પરંતુ જો આપણે ઈશ્વર સમક્ષ આપણા પાપોની કબૂલાત કરીએ તો તે પોતાનું વચન પાળશે અને જે સાચું છે તે કરશે. તે આપણા પાપોને માફ કરશે અને આપણને બધા ખોટા કામોથી શુદ્ધ કરશે. 1 જ્હોન 1:9 પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અન્ય વિશ્વાસીઓ સાથે સંગત કરવાનો પ્રયાસ કરો. મારી આજના આ છે, જેમ હું તમને પ્રેમ કરું છું તેમ એકબીજાને પ્રેમ કરો. જ્હોન 15:12. હંમેશા ભગવાનની આજ્ઞા પાળો. જે મને પ્રેમ કરે છે તે મારા ઉપદેશોનું પાલન કરશે. જ્હોન 14:23. ડરશો નહીં, કારણ કે ખ્રિસ્ત તમારી સાથે છે. હું તને ક્યારેય નહીં છોડું, હું તને ક્યારેય છોડીશ નહીં. હેબ્રી 13:5. તમારી જાતને સંપૂર્ણ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપી દો. તેને તમારા જીવનને તેની ઈચ્છા પ્રમાણે દિશામાન કરવા દો. આ રીતે તમને સાચું સુખ મળશે.